પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 289 અને 290 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 35.
ચૈતન્યની ઊંડી ભાવના તો અન્ય ભાવમાં પણ ચૈતન્યની સાથે જ આવે છે. શું કહે છે? સ્વરૂપ પ્રાપ્તિની જે ભાવના, સ્વરૂપાનુભવની જે ભાવના, એને ચૈતન્યની ભાવના કહે છે. આ ભાવનામાં જગતના કોઈ પદાર્થની ભાવના નથી,
બરોબર.
અથવા જે જીવને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, એમ શ્રીના રચનામૃતમાં બનાવે છે. જેને જગતમાંથી કાંઈ જોઈતું નથી, ફક્ત પોતાનો આત્મા જ જોઈએ છે, એવી જેની ભાવના છે, તે ભાવના પણ ઊંડી ભાવના છે. ચૈતન્યની પ્રાપ્તિ નથી, તેથી તે ભાવના થઈ છે. અથવા નિજ પરમાત્મ પદના વિયોગથી ઉત્પન્ન થયેલી ભાવના છે. વિયોગમાં દર્દ હોય છે ને, એવી ઊંડી ભાવના લીધી છે. સામાન્ય ભાવના નથી લીધી, પણ ઊંડી ભાવના લીધી છે. કાલે એક પ્રશ્ન થયો હતો, એમાં રુચિ છે ને, ભાવનામાં રુચિ છે ને? તો રુચિ તો છે, પણ જરૂરત પણ છે. ભાવના ક્યારે છે કે એની જરૂરત પણ છે. જેમ પાણીની તીવ્ર પ્યાસમાં, તીવ્ર તરસમાં પાણીની જરૂરત છે, અને પાણી વિના ચાલતો નથી, પ્રાણ છૂટી જાય, ગળાનો શ્વાસ નહીં પણ શરીર આખામાંથી જાણે પાણી શોષાઈ ગયું હોય, અને શરીરના રૂવાડે રૂવાડે પાણીની જરૂરત છે જાણે, ત્યારે પાણી સિવાય ચાલે નહીં. કાં તો પાણી મળે ને નહીતર મૃત્યુ થાય. નહીતર કેમ એ વિષય ત્યાં સાથે જોડવો પડે છે? તે એવી વાસ્તવિકતા છે ત્યાં. સામાન્ય ભાવનાથી તો બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિમાં જીવ જોડાય છે, અને બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિમાં જીવ જોડાય છે પછી જે કાંઈ પોતે વિચારી હોય, માની હોય, સ્વીકારી હોય, એવી પ્રવૃત્તિમાં જોડાય છે, ત્યારે એને એમ ગણવામાં આવે છે કે એને કાંઈ ધર્મ પ્રાપ્તિની ભાવના છે, તેથી ધર્મ કાર્ય કરે છે, ધર્મ પ્રવૃત્તિ કરે છે. એવી સામાન્ય ભાવનાથી કે જે ભાવનાને વર્ષજી ઉપર ઉપરના બાહ્ય કાર્યો થાય, પછી ભલે શાસ્ત્ર સ્વાધ્યાય ચિંતન આદિના હોય, તો પણ તેનાથી ખરેખર કાર્ય થતું નથી. એટલે જરૂરત સાથે છે, એની અંદર ભાવનામાં જરૂરિયાત સાથે છે. જરૂરિયાત એટલે આપણે પાણીની જરૂરિયાત એવી છે કે પાણી વિના ચાલે નહીં, એમ આત્માનુભવ થયા વિના, વેદ અનુભવની પ્રાપ્તિ વિના ચાલશે નહીં. જે સ્થિતિમાં રહેવું થાય છે એ સ્થિતિમાં રહી શકાય એવું છે નહીં. જે રાગાદી વિકલ્પવાળી સ્થિતિ છે એ સ્થિતિમાં રહી શકાય એવું છે નહીં અને કોઈ રીતે ચાલે એવું નથી. એ પરિસ્થિતિ આવે છે ત્યારે જીવને રોકાવાનું કોઈ કારણ બનતું નથી. બે સાથે છે, રુચિ પણ છે અને જરૂરિયાત પણ છે. એ શબ્દ ઉઠાયો છે છઠ્ઠી ગાથાની ટીકામાં. છઠ્ઠી ગાથાનું મથાળું બાંધ્યું છે આત્માને જાણવા સંબંધીને. ત્યાં જરૂર જ શબ્દ લીધો છે મથાળામાં. વિકાર થયેલું હોય છે સાથે ભાવનામાં એ બધું આવી જાય છે. રુચિ જરૂરિયાત બધું આવે છે. હવે પ્રશ્ન ઉભો છે કે એવો શુદ્ધાત્મા કોણ છે, એટલે કે કેવો છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. એનું સ્વરૂપ જાણવું જોઈએ, એ જાણવું જોઈએ એવી જે જાણવાની જરૂરિયાત છે એવો આત્મા કેવો છે, એમ જિજ્ઞાસામાં જરૂરત સાથે લીધી છે. બરોબર, ભાવનામાં જિજ્ઞાસા, જરૂરત, રુચિ અને અન્ય સર્વભાવનો નિષેધ, એ બધો એમાં આવે છે. એવી ઊંડી ભાવના તો અન્ય ભાવમાં પણ ચૈતન્યની સાથે જ આવે છે. એ ભાવના જીવનો ભાવાંતર થઈ જાય, કદાચ આયુષ પૂરું થઈ જાય અને એ ભાવનાની સફળતા થયા પહેલા આયુષ પૂરું થવાનો યોગ બને તો જીવ એ ભાવના સાથે લઈને જાય છે. એમ કેવું છે, એટલે અન્ય ભાવમાં પણ એ સ્વરૂપના સંશોધનમાં ઊંડો ઉતરશે. ભલે ગમે તે ગતિમાં પૂર્વકર્મવશ ગયો હશે તો પણ કોઈ પણ ગતિમાં, ચારેય ગતિમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ, અનુભવની પ્રાપ્તિ તો થઈ શકે છે. તેથી અન્ય ભાવમાં પણ ચૈતન્યની સાથે જ આવે છે. એમ કહેવું છે કે જગતના પદાર્થોની ગમે તેવી ભાવના તે ભાવી હશે, કોઈ પદાર્થ તારે સાથે આવશે નહીં. તે પદાર્થની ભાવના વશ જે નિરાકર્મ અશુભ કર્મો બંધાયા, તે અશુભ કર્મ અને અશુભ ભાવની ભાવના, અશુભ સંસ્કાર તારી સાથે આવશે. ભાવ તો બે છે ને, જો એક ભાવના સંસ્કાર સાથે આવી શકે છે તો એથી વિરુદ્ધ ભાવના સંસ્કાર પણ સાથે આવી શકે છે. સીધી વાત છે. આત્મા તો શાશ્વત પદાર્થ છે ને, કોઈ ભવાંતર થયું એટલે આત્માનો નાશ થયો છે એમ તો નથી. એ તો પ્રસંગ બદલાયો છે. અહીંનો મનુષ્યાદિનો જે ઉદય પ્રસંગ છે એ પૂરો થયો છે. નવા કર્મનો જે કોઈ ગતિને પ્રાપ્ત છે તેનો ઉદય પ્રસંગ શરૂ થયો છે. એ પ્રસંગના ફેરફાર થયા છે. આત્મા તેનો તે સળંગ શાશ્વત હોવાથી તેનો તે રહ્યો છે. એટલે એની ભાવના તો સાથે ને સાથે રહે છે. હવે કહે છે કે ઉપલોક વિચારોમાં નહીં પણ અંદરમાં ઘોલન કરીને તપોવિચાર પૂર્વક ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે સાથે આવશે. ઉપર ઉપરના ઉપલોક વિચારોથી એ કોઈ સંસ્કાર પડશે નહીં, ને એ સંસ્કાર નહીં પડે એટલે એનું કોઈ ફળ આવવાનો પ્રશ્ન રહેતો નથી. જુદા જુદા શબ્દમાં અનેક વાર આવા કીધી છે. એટલે તો ગુરુદેવે જરા વિશેષ વજન દીધું છે આ ગ્રંથ ઉપર. એનું કારણ એ છે અમે કોઈ બીજા પુસ્તક છપાવવા માટે કદી કહ્યું નથી. આખી જિંદગીમાં કદી બીજા પુસ્તકને છપાવવાના વિષયમાં કદી કહ્યું નથી. પણ આ પુસ્તક માટે તો રામજીભાઈને કહીએ છીએ કે 1,00,000 છાપો. શબ્દો ભલે ગમે તે હતા પણ ભાવ શું હતો એ સમજી શકાય એવું. કેમ કે એમણે એ જોયું કે મુમુક્ષુને ઉપકારી એવી ઘણી વાતો મુમુક્ષુની ભૂમિકામાં આ ગ્રંથમાં આવી ગઈ છે. અહીંયા મોક્ષ માર્ગને પહોંચાડવાની વાત છે. બીજું શું છે કે ત્યાં પણ મોક્ષ માર્ગને પહોંચાડવાની કેટલીક વાતો છે પણ તે આચાર્યની શાસ્ત્ર પરિભાષામાં છે. એટલે ઘણા વિદ્વાન હોય, શાસ્ત્રના વિષયમાં ઊંડા ઉતરેલા હોય એવા જીવોને એનો અર્થ ભાસે. કદાચ સામાન્ય પ્રાણીને એનો અર્થ ન પણ ભાસે. જ્યારે આ તો સાદી ભાષામાં આવી ને, સાવ ઘરગથ્થુ ભાષામાં આવી ચોખ્ખી. બીજું, આચાર્ય જ્યારે શાસ્ત્ર રચે છે ત્યારે આચાર્ય મહારાજ આખા શાસનના જીવોને લક્ષ્યમાં રાખે છે અને તે વર્તમાન ભવિષ્ય બધું ઘણો વિશાળ વિચાર હોય છે. એની પાછળ બહુ દીર્ઘ દ્રષ્ટિ હોય છે. આચાર્ય મહારાજ પોતે શાસ્ત્ર લખે રચે ત્યારે કુદરતી આચાર્ય મહારાજની યોગ્યતા આચાર્ય પદે બિરાજમાન હોય છે. એવા જે મુનિરાજ મુનિદશા છે ને, એમની યોગ્યતા જ કોઈ એવી વિચક્ષણ અને વિલક્ષણ હોય છે કે ઘણો વિશાળ દ્રષ્ટિકોણ એમાં એ અપનાવી શકે. ઘણા લાંબા ઇતિહાસની અંદર એ શાસ્ત્ર રહી જવાનું છે એટલે ભવિષ્યના જીવોને પણ એ ઉપકારી થઈ શકે એટલું એની અંદર વિશાળતાથી લખાણ આવે છે. શું થયું છે થોડો આ વિચારવા જેવું વિષય કે વર્તમાન સમાજ સામે છે અને વર્તમાન સમાજ સામે છે એ ગુરુદેવને પણ સાંભળે છે. ગુરુદેવને સાંભળીને પણ કેટલું સમજે છે, જેની જેટલી બુદ્ધિ ચાલે એટલી. એ સમજ્યા પછી પણ એને સમજવામાં વર્તમાનમાં શું ઉપયોગી તત્વ છે એવો એક પર્ટિક્યુલર પોઈન્ટ આની અંદર નિર્દેશ કરેલો. એ તો ક્યારેક ક્યારેક જે પ્રશ્ન ચર્ચા ચાલે છે પ્રત્યક્ષ બેન અને એમના એ ઉત્તર આપે છે ત્યારે એ દ્રષ્ટિકોણથી વિચારતા ઘણું ખ્યાલમાં આવે છે કે જે સામાન્ય રીતે ગુરુદેવને સાંભળીને વર્તમાન શાસ્ત્રો વાંચીને વિચારવાની જે પદ્ધતિ થઈ ગઈ છે અને એ વિચારવાની પદ્ધતિમાં ઉપલબ્ધપણો શું છે, એ વિચારવાની પદ્ધતિની અંદર વિકૃતિ શું છે, એ વિચારવાની પદ્ધતિની અંદર માત્ર કોઈ પણ વાતને બૌદ્ધિક એપ્રોચ કરવામાં આવે છે ને એનો કોઈ કઈ રીતે કાર્યને આદરવું એ કેમ રહી જાય છે. આટલું આટલું સાંભળ્યા પછી બૌદ્ધિક રીતે એ વિષયને પહોંચી વળવાની ઘણી કોશિશ બુદ્ધિવાળા જીવો કરે છે, છતાં એ કાર્યને આદરી શકતા નથી, તો એમાં કયું તત્વ ખૂટે છે? આ બધું એના જ્ઞાનમાં હોય. એ એમના ઉત્તરમાંથી મળે છે. ચર્ચામાં પણ એ દ્રષ્ટિકોણથી વિચારીએ છીએ એમના ઉત્તરને. ઘણી ચર્ચાઓ ચાલી ને છેલ્લા વર્ષોમાં લોકો પ્રત્યક્ષ જઈને એમને પૂછે છે ક્યારેક ક્યારેક પ્રસંગે, કોઈ પણ પ્રસંગે. એમ સામાન્ય રીતે જે ઉપર બેઠા હોય છે એ નીચે વાળા કઈ રીતે ઉપર આવે સમજી શકે છે, એટલું જેને ઉપર આવવું છે એની સમજમાં એટલું આવતું નથી. આવે તો ઉપર આવી જ જાય. એટલે એ રીતે જે પ્રત્યક્ષ જ્ઞાનીનો લાભ છે એ પરોક્ષપણે સંભવિત નથી, મળી શકતો નથી. એ બહુ મહત્વનો વિષય છે. જીવને તરવા માટે, પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે અને એનું મૂલ્ય ને એની કિંમત આ જગતમાં કોઈ પદાર્થથી થઈ શકે એવું નથી. ભલે એને હીરાથી વધારવામાં આવે, હીરાથી વધારશું, હીરાથી એને શું કિંમત થાય? એ તો એ લોકો પાસે એથી વધારે કિંમતી ચીજ નથી, એટલે અર્પણતા કરવામાં આવે છે. પણ એથી કાંઈ એની કિંમત થાય એ વસ્તુ જેના પ્રત્યક્ષ બોધ અને ઉપદેશથી આત્મા તરી જાય, ઉદ્ધાર થઈ જાય, એની શું કિંમત થાય? ના, એ તો ઠીક છે, બહુમાન આવે, બહુમાનની ભાવના થાય, પણ એથી કોઈ એની કિંમત થઈ શકે છે? ઉપકારનો કોઈ પ્રત્યુપકાર થઈ શકે છે એવું બની શકે છે? શ્રીમદજી એકલા એટલે તો ગાયું છે, પ્રત્યક્ષ સદગુરુ સમને પરોક્ષ જીનું ઉપકાર જોઈએ એમાં ગાયું ને, એમાં એ લીધું છે કે જેણે આપ્યો આત્મા તેને કરું પ્રણામ, અને જેણે આત્મા આપ્યો એને હું શું આપી શકું? કે એની આજ્ઞા એ રહું, એથી વધારે હું કાંઈ આપી શકું એમ નથી, વર્તું આજ્ઞાધીન એમ કરી. બહુ મોટી વાત છે. તો એ પોતે પોતાનું હિત કરી જાય. શું કહે છે? આત્મા તો શાશ્વત પદાર્થ છે ને, ઉપલક વિચારોથી નહીં, ઉપર ઉપરથી આત્માના વિચારો કરે, ઉપર ઉપરથી શાસ્ત્ર વાંચન કરે, ઉપર ઉપરથી શાસ્ત્ર શ્રવણ કરે, ચિંતન કરે, ઉપર ઉપરના વિકલ્પો કરે, એનાથી આત્માનું કાર્ય થતું નથી. પરંતુ અંદરમાં ઘોલન કરીને શુદ્ધાત્મ સ્વભાવનું અંતરંગ ઘોલન કરીને સ્વરૂપને લક્ષમાં લઈને, એમ કહેવું છે, ઘોલન ત્યારે થાય છે કે જે ઘોલન સહજ જ ચાલે છે. જગતમાં પણ દરેક જીવને એ સ્વાનુભવનો પોતાના અનુભવનો વિષય છે કે જે ચીજ એને સુખનું કારણ બને છે, સુખનું કારણ ભાસે છે, અને એ સુખના કારણની એને જેટલી તીવ્ર જરૂરિયાત હોય છે ત્યારે તે જીવના વિચારો તો તે સંબંધી ચાલે છે, વિચારો ઉત્પન્ન કરવા માટે એને કોઈ નિમિત્ત દેવું પડતો નથી, પણ એ વિચારો ઉપરાંત એનું ગોલન પણ એ સંબંધીનું ચાલ્યા જ કરે છે. સેંકડો બહારના કામ કરે તો પણ એને જે રૂચિનો વિષય ને એનો જે જરૂરિયાતનો વિષય એનું ગોલન જીવને ચાલ્યા જ કરે. એ પરિસ્થિતિમાં જો એ પોતાના સ્વરૂપના લક્ષમાં આવે તો એનું અંદરમાં ગોલન કરીને તત્વ વિચાર એટલે આત્મવિચાર પૂર્વક ઊંડા સંસ્કાર નાખ્યા હશે તો તે એને સાથે આવશે. એને આવી પરિસ્થિતિમાં જો આત્મા એને સાંભળ્યો હશે અને એ આત્માનો સ્વભાવ ને સ્વભાવ તરફની ભાવના આદિના ભાવો એને અંતરંગથી રૂચાશે તો એને એ આત્માના સંસ્કાર પડશે અને એ સંસ્કાર એને ભવાંતરમાં પણ સાથે આવશે. સાથે આવશે એટલે આ ભાવમાં કદાચ કાર્ય નહીં થયું હોય તો બીજા ભાવમાં એનું એ કાર્ય કરી લેશે. દસ્તાવેજ લખી આપે ને એવી વાત છે, ખાતરી આપતી હોય ને ત્યારે લાવો સ્ટેમ્પ પેપર ઉપર લખી દો. શું કે પોતાની ખાતરીની વાત, જેમ દસ્તાવેજ કરી આપે છે એમ આ જ્ઞાનીઓ એ કરી આપેલા દસ્તાવેજ છે, ડોક્યુમેન્ટ. એના ઉપર શાસ્ત્રનું ઉદ્ધરણ લીધું છે પદ્મનંદીમાં. તત્પ્રતિ તત એટલે તે આત્મા પ્રત્યે પ્રીતિ ચિત્તથી, પ્રીતિ વાળા ચિત્તથી, રુચિ વાળા ચિત્તથી, અંતરંગ રૂચિથી જેણે વાર્તા એટલે આત્માને શ્રવણ કર્યો હશે, વાર્તા અપી શ્રુતા જેણે વાત સાંભળી હશે, ખાલી વાત જ સાંભળી નથી એણે આત્મા સાંભળ્યો હશે, પોતાની રૂચિથી એણે જેણે આત્મા સાંભળ્યો છે. પદ્મનંદી આચાર્ય દેવ કહે છે કે નિશ્ચિતપણે કદાચિત ને કથનચિત નહીં, વર્તમાનમાં એ ભાવિ નિર્વાણ એને થાય એવું પાત્ર થઈ જશે. તેને લઈને એની પાત્રતા છે કે આત્માની રૂચિને લઈને સ્પષ્ટ થયું કે આત્માની રુચિ એ જ જીવની પાત્રતા છે. પાત્રતાનું ખરું લક્ષણ વિચારવામાં આવે તો પોતાના નિર સ્વરૂપની રુચિ એની પાત્રતાનું લક્ષણ છે. એમાં આચાર્ય દેવના વચનોની સાક્ષી લીધી છે. એટલે જીવે એ તપાસવા યોગ્ય છે, અવલોકન કરવા યોગ્ય છે કે શુદ્ધાત્મ સ્વભાવને સાંભળતા અંદરમાં એને કેટલું રૂચે છે, આત્મ સ્વભાવને સાંભળતા એને કેટલું રૂચે છે એને અવલોકન કરવા જેવું. અથવા બીજી રીતે કહીએ તો જ્ઞાન જ્યારે આત્મા સંભળાવતા હોય ત્યારે એને એની રુચિને એકદમ પોષણ મળતું હોય જેમ કૂદે ને પછી રૂવાડે રૂવાડે અસર થાય છે. રુચિ એને પ્રદેશે પ્રદેશે જાણે રુચિ પોસાય છે એવું એને સાંભળતા વિશેષ રૂચવું બને છે. સ્વભાવનું રૂચવું વિશેષ બને છે, વિશેષ પ્રકારે બને છે, ઘણી તારતમ્યતાથી બને છે. એના એને તે કાળે સંસ્કાર પડી જાય છે. કોઈ તો વિશેષ પુરુષાર્થ ઉપાડીને અનુભવ સુધી પણ પહોંચી જાય છે. જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે, એનો અર્થ કર્યો છે કે જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ, એને ભવ્ય પુરુષ જ કહ્યો છે. કેમ કે અભવ્યને પ્રીતિ થતી નથી, અભવ્ય હોય છે એને ઉલટાની અરુચિ થઈ આવે છે કે આ શું એકની એક વાત, રોજ આની આ જ્ઞાયક ને આત્મા, આત્મા ને જ્ઞાયક, જ્ઞાયક ને આત્મા. કોઈ કહ્યું આ ધોયેલા મૂળા જેવો કેમ એમને રહી ગયો, ક્યાં અંધાઈ ગયો છે, આટલા બધા વખાણ કરો છો કેમ દેખાતો નથી. એટલું રૂચવું જોઈએ એની પણ ખબર ક્યાંથી હોય એ સવાલ છે. તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. અવશ્ય ભાજન થાય છે, નિશ્ચિત શબ્દ લીધો છે ને એમાંથી અવશ્ય ભાજન થાય છે. વર્તમાનમાં ચોક્કસ એ પાત્ર છે, એવો નિશ્ચિત પાત્ર છે કે જેને ભાવિ નિર્વાણ એટલે મુક્તિ થશે થશે ને થશે છે. સમ્યક દર્શન થાય એની તો મુક્તિ થાય એ તો શાસ્ત્ર સિદ્ધાંત છે, એ તો પરમાગમમાં રહેલો અફર સિદ્ધાંત છે. ત્રણેય કાળે જેમાં ફેરફાર નથી એવો સિદ્ધાંત છે. પણ તેથી આગળ વધીને પણ આચાર્યોએ અને જ્ઞાનીઓએ કેટલીક વાત કરી છે, તે આ રીતે કરી છે કે આવા જીવો સમ્યક દર્શનને ઘણી ઘણા નજીક છે. આત્માની રૂચિવાળા જીવો કે જેને આત્મા સાંભળતા ઘણી રીતિ રૂચિને પ્રીતિ ઉપજે છે એવા જીવો બહુ જ અલ્પ નજીકના સમયમાં સમ્યક દર્શન ને મોક્ષ માર્ગ ને પ્રાપ્ત કરી દે. શું કેવું એને પ્રશ્ન શું કેવું ઉલ્લાસ આવે છે, રૂચે છે, એ તો બધા અરૂપી પરિણામને એ વેદનનો વિષય છે. કથનમાં લાવી લાવીને આચાર્યો જ્ઞાનીઓ ક્યાં સુધી લાવે, ખરેખર તો એને રૂચે એનું એનું વેદન છે, એને એને ભાવે એનું એને વેદન છે, એની ચિત્તની પ્રસન્નતા. એમ માણસ કહે છે ને કે કોઈ ઝાડ પાંગરે છે ત્યારે એમ કહે છે કે ભાઈ આ રૂપ છે કોળ્યો છે, કોળ્યો એવો શબ્દ છે, કોળી ઉઠે છે એમ અંદરમાંથી આત્મા કોળી ઉઠે છે. એને પોતાના પોતાનો સ્વભાવ ને પોતાની સંપત્તિ એને નિજગુણનો પ્રેમ છે કે નહીં એટલે એનો અંદર આત્મા અંદરમાંથી આત્મા ઉઠે છે. કેટલાય દાખલા આપતા, પણ હવે આત્માની તો લૌકિક વાતોની સરખામણી સાથે કેટલીક કરે છે, જેની ઉપમા આપી શકાતી નથી એમ કહેવું પડે છે. સરવાળે એમ કહીને રહી જવું પડે છે કે આની ઉપમા આપી શકાતી નથી, અનુપમ છે અનુપમ છે એમ કહે. આ તો કોઈને કોઈ દ્રષ્ટાંતથી, કોઈને કોઈ વાતથી કોઈનો ખ્યાલ પહોંચે. આત્મા જ્ઞાન પ્રધાન અનંત ગુણ નો પિંડ છે, આત્મા અનંત ગુણ નો પિંડ છે, અને અનંત ગુણ માયના પ્રત્યેક ગુણ ને પોતાની અનંત શક્તિ છે, અને તે પ્રત્યેક શક્તિ પોતાની વિશિષ્ટતા ધરાવે છે. તો પણ એમ હોવા છતાં પણ જ્ઞાન પ્રધાન અનંત ગુણ નો પિંડ છે એમ કે છે. એ 47 શક્તિનું વર્ણન કર્યું. નિર્ભરોપી ઇત્યાદિ એટલે એ વગેરે પ્રકારે ઇત્યાદિ અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં આત્મ પદાર્થ આવી અનંત શક્તિઓથી ભરપૂર ભરેલો હોવા છતાં યોગ જ્ઞાન માત્ર મયતામ ન જહાતી ભાવ. આ વાત અહીંયા 290 માં લીધી. બરોબર કે જે ભાવ જ્ઞાન માત્રપણાને છોડતો નથી. ભલે અમે અનેક શક્તિઓની વાત કરી, ભાઈ તર્ક ઉઠાવ્યો હતો, અમારી ચર્ચા ચાલતી હતી. જ્ઞાનની પ્રધાનતા ઘણી છે, જ્ઞાનથી જ આત્મા ઓળખાય છે, જ્ઞાન જ મુખ્ય છે. એટલું બધું જો તમે કહેતા હોય, તર્ક છે આ, તો પછી શાસ્ત્રમાં બીજા ગુણની એ વાત શું કરવા કરી? બીજા અનેક ગુણોની વાત કરી છે, કરતા કરતા હજી બીજા અનેક ગુણોની વાતો કરી છે. એટલી જ્ઞાનની જ વાત કરવી હતી. ભલે બીજા ગુણોની વાત કરતા એવું પણ લાગે કે બીજા ગુણોથી પણ કંઈક સમજાતો હશે, આત્મા ઓળખાતો હશે. માટે એકલા જ્ઞાનથી, જ્ઞાનને આટલી મુખ્યતા દેવી કે જ્ઞાનથી જ આત્મા ઓળખાય છે, એ વાત કાંઈ બહુ બંધ બેસતી લાગતી નથી. એક તર્ક હતો. પણ એ જેણે અનેક શક્તિઓને અનેક ગુણોની વાત કરી છે એનું તો ઘણું વિશાળ લક્ષ્ય હતું. કેમ કે અનેક બુદ્ધિવાળા જીવોએ આત્માનો વિચાર કર્યો ત્યારે એને જુદા જુદા પરખેથી આત્મા આવો હોવો જોઈએ ને આત્મા તેવો હોવો જોઈએ એવું વિચારમાં અનુમાનમાં આવ્યું છે. અનુમાનમાં આવ્યું છે ને જે લોકો એમાંથી મત પ્રવર્તકો થયા, સંપ્રદાયના પ્રવર્તકો થયા, એને તો થાય પણ કે આત્મા આવો જ છે, આત્મા આવો જ છે, એને એવું થાય પણ એ બધાનો એક સાથે નિષેધ કરવા માટે, અથવા ભેદ પ્રભેદોનું જે જ્ઞાન અનેક બીજા સાહિત્યોમાં છે એ બધા સાહિત્યો કરતા પણ ભેદ પ્રભેદોનું જ્ઞાન જેને આત્મજ્ઞાન આત્માના જ્ઞાનપૂર્વક થયું છે, જ્ઞાન લક્ષણ આત્માના જ્ઞાનપૂર્વક થયું છે, એનું ઘણું વિશેષ વિશિષ્ટ અને આગળ પડતું હોય છે એ પણ એમાંથી સાબિત થાય. કેમ કે એ જગતના જીવોની પદ્ધતિ છે કે ભલે તમારી પાસે હીરો હોય પણ મારા જેવો સુંદર કાચનો કટકો તો નથી જ ને. તમારી પાસે તમારી જાતનો છે હીરો, પણ મારી પાસે મારી જાતનો હીરો છે. કાઢો તમારી પાસે હોય તો. એ જાત જુદી ને આ જાત જુદી. તમારી પાસે નથી વાત તો નક્કી ને, ત્યારે જ્ઞાનીએ બારણું ખોલીને એનો ભંડાર બતાવ્યો કે ભાઈ તારી પાસે જે કાચનો કટકો છે એના તો અહીંયા ગોદામ પડ્યા છે, એને અમે તિજોરીમાં રાખતા નથી. બાકી જે હીરા છે એ તિજોરીમાં છે, એ અમારું ગુપ્ત તત્વ છે કે જે તિજોરી ખોલતા અમારું હૃદય ખોલતા જણાયું છે. બાકી તું જેને હાચવે છો એવા ભેદ પ્રભેદો અને શુભ ભાવો એના તો ઢગલા ને ઢગલા છે, એની કોઈ કિંમત છે? કે આત્મા જ્ઞાન પ્રધાન અનંત ગુણ નો પિંડ છે, તેની સાથે અંદરમાં તન્મયતા કરવી તે જ કરવાનું છે. ખાસ વિષય એવો છે કે જ્ઞાન ઉપરથી અનંત ગુણના ભેદ પીડ્યા વિના પણ અનંત ગુણમય આત્મા ઓળખાય છે, એની વિશિષ્ટતા છે. જ્ઞાન કહેવાય જ્ઞાન, પણ જ્ઞાન કહેતા આખો આત્મા કેવો એ જ્ઞાન ઉપરથી જ્ઞાનમાં આવે છે, એની ખાસ વાત છે. એમાં અનંત ગુણ કેવા કેવા ને કેટલા એનો વિચાર કરવાની જરૂર પડતી નથી, ને વિચાર કર્યા વિના પણ આખો આત્મા જ્ઞાનમાં આવી જાય છે. જે જ્ઞાનમાં જ્ઞાનનું પ્રાધાન્ય છે, જે જ્ઞાનમાં જ્ઞાનની મુખ્યતા છે, તેમાં જ્ઞાન સ્વભાવી અખંડ આત્મા પરિપૂર્ણ આત્મા જ્ઞાનમાં આવી જાય છે. નહીતર તિર્યંચ દશામાં સમ્યક દર્શન થઈ શકે નહીં. એ ક્યાં બીજા ગુણને જાણવા માટે એની પાસે શાસ્ત્ર નથી, એને શાસ્ત્ર સમજાવનારા પણ નથી. છતાં તિર્યંચની સ્થિતિમાં પણ એ આત્મા આખા આત્માને ગ્રહણ કરે છે, અનુભવમાં લીએ છે. કેવી રીતે કરી શકે કે ત્યાં એને મોજૂદપણે જ્ઞાન મોજૂદ છે, જ્ઞાન ક્રિયાના આધારે રહેલું જે જ્ઞાન, એ જ્ઞાનને મુખ્ય કરીને પ્રધાન કરીને જ્ઞાન બળ વધારીને સ્વસંવેદન સુધી પહોંચી જાય ત્યાં સુધી જાય છે. સ્વસંવેદન સુધી પહોંચી જાય છે ને પંચમ ગુણ સ્થાન સુધી પહોંચી જાય કે જેની આગળ સર્વાર સિદ્ધિનો એકાવતારી દેવની દશા પાછળ છે. ભલે છે એકાવતારી પણ એ પાછળ છે, તિર્યંચ મહાત્મા ગુણ સ્થાન વાળો આગળ છે. જ્ઞાન ક્રિયા એટલે વર્તમાન પલટતી જે જ્ઞાનની દશા. ક્રિયાને શું કહે છે? ક્રિયા પર્યાયની ફેરણી. બનારસીદાસે પરિભાષા કરી છે, થિયરી મૂકી છે. કર્તા કર્મ અને ક્રિયા એમ ત્રણ ગોળ લીધા છે ને, તો એમાં ક્રિયાની આ વ્યાખ્યા કરી છે કે ક્રિયા શું ચીજ છે, કે પર્યાયની ફેરણી, બદલણી, બદલવું, એક પર્યાયથી બીજી ક્રિયા પર્યાયમાં ફરી જવું, એવું જે પર્યાયનું ફરવું એને ક્રિયા કહેવામાં આવે છે. તેમાં ક્રિયાશીલતા છે, કાર્યગતપણું છે, એથી એને ક્રિયા કહેવામાં આવે છે. એ ભાવનું ગમન છે, એમાં ભાવનું ગમન છે. તો કે છે એ જ્ઞાન ક્રિયા છે, જ્ઞાન જે ફરતું જ્ઞાન જોવામાં આવે છે, જે વ્યક્ત થતું જ્ઞાન જોવામાં આવે છે, સમયે સમયે વ્યક્ત થતું જ્ઞાન જોવામાં આવે છે, જોવામાં આવે છે એટલે અનુભવમાં આવે છે, એ જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન રહેલું છે. એમ કે એ કયું જ્ઞાન રહેલું છે કે જ્ઞાન સામાન્ય રહેલું છે? એ જ્ઞાન સામાન્ય તે સ્વભાવ છે, અને સ્વભાવ છે એમાં અનંત ગુણનો સામેલ પણ સમાવેશ પણ છે, અનંત ગુણ સમેત છે સ્વભાવમાં. એકનું જ્ઞાન છે ને બીજા ગુણ નથી આવતા એ વાત રહેતી. સમજાવવાની ઘણી રીત છે આમાં, કે આત્મા જ્ઞાન પ્રધાન અનંત ગુણ નો પિંડ છે. આત્મા અનંત ગુણ નો પિંડ છે એટલું નહીં, પણ જ્ઞાન પ્રધાન અનંત ગુણ નો પિંડ છે. તેની સાથે અંતરમાં તન્મયતા કરવી એટલે જ્ઞાનમય પણે પોતાનો અનુભવ કરવો છે. પણ પોતે જ્ઞાનમય જ પોતાનું સ્વરૂપ છે, પણ જ્ઞાનમય કોઈ જ્ઞાનમય સ્વરૂપ નવું બનાવવું છે એમ છે નહીં. પણ અન્ય જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા, પ્રતિભાષિત થતા, જ્ઞાનને ચૂકીને જે જીવો જ્ઞેયમાં આસક્ત થાય છે અથવા જ્ઞેયાકાર જ્ઞાનની અંદર તન્મય થાય છે, બે એકાર્થ છે, તેઓ જ્ઞાનને અનુભવતા નથી. તે એકલા જ્ઞાનને, છૂટા જ્ઞાનને, ભિન્ન જ્ઞાનને અનુભવતા નથી, અથવા એમાં એનો જે જ્ઞાનાનુભવ છે તિરોભૂત થઈ જાય છે. એમ કહી તેનો આવિર્ભાવ કરવો અને તેમાં તન્મય થવું, વિશેષે કરીને તેમાં તન્મય થવું, અથવા રાગનો અભાવ થાય એટલી હદે સ્વસંવેદનને વધારવું, તે જ કરવાનું છે. એટલે કે શુદ્ધ ઉપયોગમાં રહેવું તે જ કરવાનું છે. અનુભવ પ્રકાશમાં દીપચંદજી સાધર્મી થયા. ભલું તો તેથી ભલું તો એ છે કે શુદ્ધ ઉપયોગમાં રહેવું. આત્માને કલ્યાણનું કારણ એ છે, શુદ્ધિનું કારણ એ છે, મલિનતાના નાશનું કારણ એ છે કે શુદ્ધ ઉપયોગમાં રહેવું. આ અમારો વચન વ્યવહાર માત્રથી ઉપદેશ છે. આવો વચન વ્યવહાર કર્યો છે, બીજું કઈથી વધારે આમાં કઈ છે નહીં. કહીને એમ નથી કહેતા કે અમે તમને આમ કરાવી દઈશું, ખાલી વચન વ્યવહારથી આ કહેવામાં આવે છે. અમને પણ એમ ભાસ્યું છે અને અનુભવાયું છે કે શુદ્ધોપયોગમાં રહેતા આત્માનું કલ્યાણ થાય છે, ભલું થાય છે, એ સિવાય થતું નથી. એ એમ આવી જાય છે પ્રયાસમાં. ગુણ ભેદ ને પ્રધાનતા આપી હોય તો ખટક ઉભી થાય. ખટક ઉભી શા માટે થાય એનું કારણ વિચારી લેવું, થતી હોય તો શોધી લેવું જોઈએ કે કેમ આવું થાય છે. આત્માના પરિણામ સંબંધમાં એવો નિયમ છે, એવો પરિણામ વિષયક સિદ્ધાંત છે કે જે ભાવમાં એને રસ આવે છે તે ભાવ વારંવાર પરિણામમાં થયા કરે છે. અને એને મુખ્ય છે માટે એમ થાય છે. સીધી વાત છે. તો ગુણભેદ ક્યાંથી વચમાં ઉભો થયો? કેમ ખટક આવી વચમાં? કેમ એને વેદમાં રસ લીધો છે માટે. વેદમાં રસ લીએ છે તો ભેદ ઉભો થાય છે. વેદમાં રસ ન લીએ ભેદને ગૌણ કરે. ભેદ જાણવામાં આવે ત્યારે પણ ભેદને ગૌણ કરી જાય તો ભેદનો વિકલ્પ એને નડશે નહીં, નહીતર નડ્યા વિના રહેશે નહીં. જુઓ, ગુરુદેવ પુણ્ય પરિણામનો વારંવાર નિષેધ કરતા હતા. ઘણાને એવો તર્ક થાય કે પુણ્ય કરતા તો પાપ હલકું છે, એ પરિણામના હલકા ભારેપણાને જોવામાં આવે તો હલકા પરિણામ તો વધારે પુણ્ય કરતા પાપના છે, તો વધારે નિષેધ પાપનો થવો જોઈએ ને પુણ્યનો તો ઓછો નિષેધ થવો જોઈએ. પણ એવું કેમ નહોતું દેખાતું? અને વારંવાર પુણ્યભાવનો નિષેધ કરતા હતા. ભાઈ, તારો પ્રશ્ન અને વિચારસરણી ઘણી છીછરી છે અને જ્ઞાનીના કથનમાં ગંભીરતા ઘણી હોય છે. કહે છે કે જે જ્ઞાનીએ પુણ્યનો નિષેધ કર્યો તો શું એ પાપનો નિષેધ નથી કરતા? એમ એમાં એવું કઈ બાકી રહી જાય છે? જેને પુણ્યનો નિષેધ કર્યો એને પાપનો નિષેધ ન કર્યો એ વાત શું કહેવાની બાકી રહી જાય છે? કે એ તો કઈ કહેવાની બાકી પણ રહેતી નથી. અથવા કઈ તારે કહેનારમાં એટલી બુદ્ધિ ઓછી છે એમ વિચારવાની જરાય જરૂર નથી. એ તો એક સમર્થ દ્રષ્ટાંત લઈને અલ્પ પણ કષાયની મંદતા પણ જો નિષેધ છે તો તીવ્રતા તો ઉપાધિ હોય જ ક્યાંથી? એમ એમાં સમૂળગો નિષેધ એનો એમાં આવી જાય છે. પણ એથી વધારે થોડો કાંઈ તો વિચાર કરવા જેવો છે કે એ પુણ્ય પરિણામમાં જીવો ફસાય છે. ધ્યાન તો હજી જ્ઞાનીઓને એ જોવું છે કે પાપમાં તો સ્થૂળ બુદ્ધિવાળા જીવને પણ સમજાય છે કે આ કરવા જેવું નથી, પાપના પરિણામ કરવા જેવા નથી. એવું તો સ્થૂળ બુદ્ધિવાળા સમજે છે અને પુણ્યમાં પરિણમતા જીવો એ સમજતા નથી કે આ કરવા જેવું નથી. એ કરવા યોગ્ય એવું માનીને કરે છે. એટલો અહીંયા સિદ્ધાંતનો ફરક છે. એક એથી વધારે પણ ફસાવાનું જ્ઞાનના ઉઘાડમાં થાય છે, પરલક્ષી જ્ઞાનનો જે ઉઘાડ, અને તે દ્વારા એને જે કાંઈ જાણવા મળેલા અનેક ભેદ પ્રભેદોનું જે જ્ઞાન, એ જ્ઞાન પણ એને અભેદની પદ્ધતિ સાધતા એને મુશ્કેલી ઊભી કરે છે. ભાઈ કહ્યું ને એના ઉપરથી વિચાર આવ્યો, જ્યાં દખલ નો ઊભી થાય, ભેદની દખલ ઊભી ન થાય, ગુણ ભેદની દખલ ઊભી ન થાય, ગુણ ભેદ ની દખલ થવાનો પ્રશ્ન રહેતો નથી. એથી વધારે વિચારવા જેવું એ વિષય છે. આપણે બધાએ તો કોઈ અલૌકિક પુણ્યના પ્રસંગે ગુરુદેવને સાંભળ્યા છે, પણ એ સાંભળવાની અંદર એક વિશિષ્ટતા જે હતી એમના કથનની, એ ધ્યાન ખેંચે એવી હતી કે અનેક ભેદોનું વર્ણન વિવરણ આવવા છતાં એમની વાણીમાં અભેદતા સૂચક ધ્વનિ મુખ્ય હતો. ભેદનો નિષેધ જેમ પુણ્યાદિનો નિષેધ એમ ભેદનો નિષેધ અને અભેદની પ્રધાનતા, અને તે પણ પોતાના ચાલતા અભેદ પરિણમન સહિત અભેદ ની પ્રધાનતા એમની વાણી વિશેષતા છે. આમાં તો ઘણો વિષય આવશે, સમજીશું. પરમાગમ સારું પર લઈશું ત્યારે કોઈ ધ્યાન ખેંચશું. એમાં તો ઘણો એવી ઘણી વાતો આવી છે કે કેવી કેવી અસાધારણ પદ્ધતિથી એ શૈલી આવી છે કે જેમાં અભેદતાને મુખ્ય કરવામાં આવે છે. ખરેખર તો એ પ્રકાર છે એનું વર્ણન કરવું શબ્દોમાં મુશ્કેલ પડે એવું છે. માત્ર એ સમજણનો અને એ વાણીને અનુભવ ગોચર કરવાનો જે વિષય છે, અનુભવથી સમજવાનો વિષય છે, વર્ણનથી નહીં. થોડું લીખું છે સંપાદકીયમાં, થોડું નાખ્યું છે. માં ગુરુદેવ ની વાણીમાં કેટલી કેટલી પ્રકારની વિશેષતા આવી છે સંપાદકીયમાં થોડું નાખ્યું છે. પુણ્યના પરિણામ ને તો શાસ્ત્રમાં એ વિષ્કુંભ કયો છે, એ તો આચાર્ય કયો છે એ જ્ઞાની કહે છે ને, કોઈ ઘરની વાત કહે છે એમ તો છે. શું આ કહ્યું આપણે કે તન્મયતા કરવી એટલે શુદ્ધ ઉપયોગમાં રહેવું એ જ કરવાનું છે, અને તે સહજપણે શુદ્ધોપયોગમાં રહેવું થાય એ આત્મામાં પરિણામની સ્થિતિ સર્જાઈ જવી જોઈએ, થઈ જવી જોઈએ. કેમ કે કર્તૃત્વના કોઈ પરિણામથી એવો શુદ્ધોપયોગ લાવી શકાતો કે કરી શકાતો નથી. પણ એક શુદ્ધાત્માને જોતા અથવા આત્માના સહજ સ્વરૂપને જોતા, સહજાત્માને જોતા એ ઉપયોગ પણ સહજ જ થાય છે. પર્યાયનું કર્તૃત્વ એમાં ઉત્પન્ન થતું તન્મયતા એટલે એકાગ્રતા, એકાગ્રતા. તન્મયતામાં બીજા પરિણામ થાય નહીં. કેમ કે તન્મયતા છદ્મસ્થ જીવને એક કાળે એક જ વિષયમાં થઈ શકે છે અને એક સાથે બે વિષયમાં થઈ શકતી નથી. એ પણ છદ્મસ્થની એવી સ્થિતિ છે, વસ્તુ સ્વરૂપ સમજીને હું તો જ્ઞાયક છું એવી લગની લગાડે તો જ્ઞાયકની સાથે સદાકારતા થાય. પહેલા એમ કહ્યું બે લીટીમાં, બહુ સારો પોઈન્ટ આવી ગયો છે કે જો ભાઈ આત્મામાં અનંત ગુણો છે, અનંત ગુણો સંબંધી શાસ્ત્રમાં અનેક વાતો છે, તેમ છતાં અમે તારું ધ્યાન દોરીએ છીએ કે આત્મા જ્ઞાન ગુણ પ્રધાન ગુણ નો પિંડ છે એક, અને તેમાં તન્મયતા કરવી એટલું જ કરવાનું છે. એટલે એકાગ્રતા એમાં આવવી જોઈએ. હવે તે એકાગ્રતા કેમ થાય એટલી વાત બીજી બે નીતિમાં દીધી છે. કેટલી? ચાર નીતિમાં ચોખવટ અને બિલકુલ પ્રયોજન પૂરતી જ વાત ને સિવાય આડો વળો એક અક્ષર નહીં, એવી રીતે વાત આવી છે. આ ભૂલમાં શું કહ્યું કે વસ્તુ સ્વરૂપને સમજીને સ્વપર પદાર્થના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી વસ્તુના સ્વરૂપને એટલે ભિન્નપણાને સમજીને હું તો જ્ઞાયક છું એવી લગ્ન લગાડે, કોઈ એમ તર્ક કરે કે અમને તો બીજા વિચાર આવે છે એનું શું, અનેક બીજા વિચાર આવે છે, ઉદયમાન અનેક પ્રસંગો છે અને જે તે પ્રસંગો ઉદયમાન છે એના સંબંધીના વિચારો પણ આવે છે. આવે છે એટલે એને રોકી ન શકાય એવી રીતે આવે છે, એ બરોબર. ચાલ્યા જ આવે છે, આવ્યા પછી તો ખબર પડે છે કે આવ્યા, હવે એ પહેલા ખબર પડતી હોય તો ન લાવવાનો પ્રશ્ન ઉભો થાય ને, પણ એ તો કઈ જ પરિસ્થિતિ નથી. શું કરવું, કરવું શું, આ એક પ્રશ્ન થાય એવું છે. અમારે ઘણી જ્ઞાયકની લગ્ન લગાડવી છે, પણ બીજા વિચારો આવે છે એનું શું. જેટલો કોઈ ઉડે છે, બીજી આગળ દુનિયાદારીની વાત જવા દો, કેમ કે માણસ આખી દુનિયાને જાણવાનું કુતૂહલ કરીને અખબાર છાપા તો વાંચે છે, પણ એ તો તરત જ વિસ્મૃત કરી જાય છે. એને કાંઈ એને બહુ લગવાડો હતો નથી, કેમ કે એની સાથે એના ઉદયને સંબંધ નથી. આ તો ઉદયમાં એ તન્મય થઈને જીવ જોડાય છે, એકત્વ બુદ્ધિ હોવાથી પ્રત્યેક ઉદય ભાવમાં જીવ તન્મય થઈને જોડાય છે. એનું શું કરવું, કે એનું કરવાનું આની આની અંદર એક વાત છે, કે વસ્તુ સ્વરૂપને સમજી એ વાત નાખી છે. હું જ્ઞાયક છું એમ લગ્ન લગાડવી કેવી રીતે, કે વસ્તુ સ્વરૂપને સમજી, એમાંથી નીકળે છે. કેટલું નીકળે છે કે તને જે તે સંયોગનો, જે તે ઉદયનો, જે તે પ્રસંગનો તને વિકલ્પ આવે, એમાં વસ્તુ સ્વરૂપની તારી સમજણ શું. તો બહુ લાંબી ચોડી સમજણનો એમાં કોઈ પ્રયોગ નથી, પણ એ મારાથી ભિન્ન છે એમ તને વિચાર આવતાની સાથે જ તને વિચાર આવવો રહેવો જોઈએ.
બરોબર,
ટૂંકામાં ભિન્ન વસ્તુની સમજણ તને ભિન્ન વસ્તુના ઉદય સંબંધી વિકલ્પ થતા સાથે ને સાથે રહેવી જોઈએ. વિકલ્પ છે એ એક ભાવ છે, અને જ્ઞાન છે તે બીજો ભાવ છે, અથવા બે જુદા જુદા ભાવ છે. જો તને ઉદયનો વિકલ્પ થયો તો તે કાળે બીજો જે સાથે ચાલતો, તત્કાળ સાથે ચાલતો જે જ્ઞાનનો ભાવ, એ જ્ઞાનના ભાવમાં તને વસ્તુની સ્વરૂપની સમજ સાથે ચાલવું જોઈએ. વિકલ્પ તારો ચાલે એની સાથે સમજણ જો તારી ચાલે તો એ વિકલ્પ લંબાશે નહીં, અથવા એ વિકલ્પની તન્મયતા છે, એ વિકલ્પની તન્મયતામાં, તન્મયતાના જોરમાં ઘા પડશે અને સરવાળે એ વિકલ્પ તૂટી જશે, અથવા એ તન્મયતા તારી તૂટી જશે, વિપરીત તન્મયતા તૂટી જશે. બહુ સારી વાત કીધી છે. જેનો તીવ્ર રૂચિ છે ત્યાં વિકલ્પ ચાલે છે, અને વિકલ્પ ત્યાં સુધી ધારાવાહીપણે સતત ચાલે છે કે જ્યાં સુધી વિકલ્પ તૂટે એવી શુદ્ધોપ યોગની દશા ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી તો વિકલ્પનું બંધ થવું એમ બની શકશે નહીં. વિકલ્પ અનિવાર્યપણે થશે, એને નિવારી શકાશે નહીં, એ તો સર્વ સામાન્ય અનુભવ ગોચર છે દરેક રીતે. તો હવે શું કહ્યું, કે વિકલ્પ ચાલે છે ને, ભલે એ ચાલે, એને મટાડવો છે ને, એનો એની રીત છે. કે તું વસ્તુ સ્વરૂપને સમજીને જેનો વિકલ્પ ચાલે એને મેં તારી સમજણ તો સાથે રાખ, કે આનો વિકલ્પ પૂછો પણ સાથે એની ભિન્નપણાની સમજણ ક્યાં ગઈ એ વખતે. એ જો તારી સમજણ હાજર થશે, હાજર રહેશે, તો એ વિકલ્પ તૂટવાનો અવસર ને પ્રસંગ છે, અને એ જો ભિન્નપણાની સમજણ દૂર રહી ગઈ, સમજણ સ્વાધ્યાય કરતી વખતે ને પછી સમજણ આરે લેવા દેવા નહીં, તો કોઈ રીતે તારો વિકલ્પ મુટુંબની પરંપરા તૂટવાનો કોઈ પ્રસંગ આવશે? આત્મ સાથે લીધું છે ને, તો વસ્તુ સ્વરૂપને સમજીને એટલા શબ્દમાં ગંભીરતા કેટલી છે. હું તો જ્ઞાયક છું એવી લગની લગાડે, જ્ઞાયકની લગની યથાર્થ પ્રકારે લાગવી જોઈએ, અયથાર્થ પ્રકારે નહીં. ખોટી ધૂનમાં ચડી જાય, થઈ જાય પાગલ, એમાં કઈ જ્ઞાયકનો અનુભવ થાય. યથાર્થ પ્રકારે લગાડે તો એની તદા કરતા એટલે તમને તા
દેવાદિ દેવ શ્રીમંદર ભગવાન.